એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એમ કહેવાય એવી નવલકથાની વાત કરવાના છીએ જે 20મી સદીના ચીનના ઇતિહાસની જે ઉથલપાથલ હતી અને માનવીય સહનશીલતાની જે હદ હોય ને એનું અદ્ભુત આલેખન કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ યુ હુઆકૃત ટુ લિવ એટલે કે ખાજે વિશે. ગુજરાતીમાં પણ એ ઉપલબ્ધ છે, જીવન ટકી રહેવાની કથા નામે.
બરાબર.
યુ હુઆ પોતે પણ મતલબ રસપ્રદ વ્યક્તિત્વ છે. પહેલા ડેન્ટિસ્ટ હતા અને પછી સાહિત્યકાર બન્યા.
હા, એ ડેન્ટિસ્ટમાંથી લેખક બન્યા અને સમકાલીન ચીની સાહિત્યમાં એમનું સ્થાન બહુ મોટું છે. શરૂઆતમાં થોડા અવાંત ગાઢ એટલે કે પ્રયોગાત્મક લખતા, પણ પછી એમનું લેખન યથાર્થવાદ તરફ વળ્યું અને આ ટુ લિવ જે 1993માં આવી એ તો એમના યથાર્થવાદી લેખનનો શિખર ગણાય. એ સમય પણ એવો હતો, ખબર છે, ચીન પેલી સાંસ્કૃતિક ક્રાંતિના અનુભવોમાંથી માંડ બહાર આવી રહ્યું હતું.
બરાબર. અને પેલી ફિલ્મ પણ બની હતી ને એના પર, ઝેંગી મૌની.
હા હા, 1994માં ખૂબ પ્રખ્યાત થઈ, પણ ચીનમાં બેન થઈ ગઈ હતી. થોડી સ્પષ્ટ રાજકીય વાત હતી એમાં. એટલે
ઓહ, ઘણી વાર એવું બને કે પ્રતિબંધથી કૃતિ વધુ ચર્ચામાં આવે. તો આજની આપણી વાતનો મુખ્ય હેતુ શું છે? ખાલી વાર્તા કેવી હતી?
ના ના, ખાલી વાર્તા નહીં, આપણે મુખ્ય પાત્ર છે ફુગુઈ, એના જીવનના અનુભવો જોવાના છે અને એના દ્વારા લેખક શું કહેવા માંગે છે એ સમજવાનું છે.
એટલે ફુગુઈની આખી સફર, ચીનનો પેલો આખો ઇતિહાસ, ગૃહરુદ્ધ, લેન્ડ રિફોર્મ, ગ્રેટ લીપ ફોરવર્ડ, સાંસ્કૃતિક ક્રાંતિ, આ બધા વચ્ચે એક સામાન્ય માણસ કેવી રીતે ટકી રહે છે, એની સહનશીલતા, એના પર વાત કરીશું.
બિલકુલ. તો વાર્તા શરૂ ક્યાંથી થાય છે? એકદમ સાદી રીતે. એક લોકગીત ભેગા કરનાર ભાઈ હોય છે, એ ગામડામાં ફરે છે અને એ એક વૃદ્ધ ખેડૂતને મળે છે. એ ખેડૂત પોતાના બળદ સાથે ખેતર ખેડતો હોય છે. નામ એનું ફુગુઈ. અને મજાની વાત એ કે એણે બળદનું નામ પણ ફુગુઈ રાખ્યું છે.
અચ્છા.
હા, અને આ વૃદ્ધ ફુગુઈ પેલા લોકગીતવાળા ભાઈને પોતાની આખી જિંદગીની કહાણી કહે છે.
અને એ કહાણી શરૂ થાય છે 1940ના દાયકામાં. ત્યારે ફુગુઈ યુવાન છે, પણ કેવો, એકદમ માથા ભારે.
હા, પૈસાદાર બાપનો બગડેલો દીકરો, જુગારી, જરાય જવાબદારી નહીં. પત્ની છે જિયાઝેન, એની પણ પરવા નહીં. બસ બાપના પૈસે જુગાર રમવાનો ને મોજ કરવાની.
જાણે દુનિયા શું છે એની ખબર જ નથી.
બરાબર. પણ પછી એક ઘટના બને છે એના જીવનનું ટર્નિંગ પોઈન્ટ. લોંગ એર નામનો એક પાક્કો જુગારી હતો, એની સાથે રમતમાં બેઠો અને બસ એમ સમજો કે એક જ રાતમાં બધું હારી ગયો. 100 એકર જમીન, પેલી હવેલી, બધું જ. એક ઝાટકે અમીરમાંથી ગરીબ.
ઓહો, એટલે આ એક ઘટનાએ બધું બદલી નાખ્યું.
હા, એનું અને એના આખા પરિવારનું ભવિષ્ય.
તો પછી એનું પરિણામ શું આવ્યું? તાત્કાલિક અસર શું થઈ?
તાત્કાલિક અસર તો ખબર છે બહુ ખરાબ હતી. એના પિતા આ આઘાત સહન ન કરી શક્યા, ગુજરી ગયા.
અરે રે.
આખો પરિવાર ભવ્ય હવેલીમાંથી નીકળીને એક ઝૂંપડામાં રહેવા આવી ગયો અને ફુગુઈ, જેણે કદી કામ નહોતું કર્યું, એને હવે ખેતરમાં મજૂરી કરવી પડી, એ જ જમીન પર જે ક્યારેક એની હતી.
એટલે ખાલી પૈસા જ નહીં, માન મોબો બધું ગયું, અહંકાર પણ ઓગળી ગયો હશે.
ચોક્કસ. પણ આમાં એક ગજબની વક્રતા છે, કહી શકાય કે નસીબનો ખેલ છે.
શું?
જો એ જે સંપત્તિ હારી ગયો ને, એ જ પાછળથી એના માટે આશીર્વાદ જેવું બન્યું.
એ કેવી રીતે?
કારણ કે થોડા સમય પછી ચીનમાં સામ્યવાદી ક્રાંતિ થઈ અને લેન્ડ રિફોર્મ આવ્યું,
જમીન સુધારણા.
હા, જેમાં જમીનદારો પાસેથી જમીન લઈ લેવામાં આવી હતી.
બરાબર.
અને ઘણા જમીનદારોને તો ફાંસીએ ચઢાવી દીધા હતા. પેલો લોંગેર હતો ને, જેણે ફુગુઈની જમીન જીતી હતી, એને જમીનદાર ગણીને ફાંસી આપી દીધી. હવે વિચારો, જો ફુગુઈ પાસે એ જમીન હોત તો
કદાચ એનો વારો આવી જત. બાપરે.
એટલે એનું નુકસાન જ એનો બચાવ બન્યો. હા, ભાગ્ય જ કહેવાય ને. અને આ મુશ્કેલીના સમયમાં એની પત્ની જિયાઝેન, એ તો
અડીખમ ઊભી રહી નહીં. એનું પાત્ર બહુ મહત્વનું લાગે છે.
ખૂબ જ. જિયાઝેન એટલે જાણે ધીરજ અને વફાદારીનું પ્રતીક. એ પણ સારા ઘરની હતી, પણ પતિ ગરીબ થયો તો એણે ચૂપચાપ સ્વીકારી લીધું કોઈ ફરિયાદ નહીં.
ફુગુએ શરૂઆતમાં એની સાથે સારો વ્યવહાર નહોતો કર્યો
છતાંય એનો પ્રેમ, એનો સાથ અતૂટ રહ્યો. એ ફુગુઈના બદલાવમાં મોટો ભાગ ભજવે છે. એની શાંત શક્તિ ગજબની છે.
તો ગરીબી સ્વીકારી ખેડૂત તરીકે જીવવાનું શરૂ કર્યું, પણ મુસીબતો પૂરી ન થઈ. પછી પેલું ગૃહયુદ્ધ આવ્યું.
હા, ફરી પાછું નસીબને ક્યાં લઈ ગયું જુઓ. એની માં બીમાર પડી એટલે એ શહેરમાં ગયો ડોક્ટરને લેવા, અને ત્યાં એને પેલા રાષ્ટ્રવાદી સૈનિકોએ પકડી લીધો, બળજબરીથી ફોજમાં ભરતી કરી દીધો.
ઓહ,
2 વર્ષ યુદ્ધની બધી ભયાનકતા જોઈ એણે. ભૂખ, મોત, ડર. છેલ્લે એ લોકો સામ્યવાદીઓ સામે હારી ગયા. ફુગવી પકડાઈ ગયો.
પણ પછી ઘરે પાછો આવી શક્યો?
હા, સામ્યવાદીઓએ એને છોડી મૂક્યો, કારણ કે ગરીબ ખેડૂત હતો, બળજબરીથી ભરતી થયેલો, એટલે એને ઘરે જવા દીધો.
પણ ઘરે આવીને શું જોયું એણે? શાંતિ મળી કે?
શાંતિ ક્યાંથી? ઘરે આવીને ખબર પડી કે એની માં ગુજરી ગઈ છે.
અરે!
અને એનાથી એ વધારે દુઃખની વાત એ હતી કે એની વહાલી દીકરી ફિંગઝિયા એ માંદી પડેલી અને ગરીબીને લીધે સારી સારવાર ન મળી એટલે એ બહેરી મૂંગી થઈ ગઈ કાયમ માટે.
બાપરે, એક પછી એક આઘાત.
બસ અહીંથી એના જીવનમાં નુકસાનની, સ્વજનો ગુમાવવાની પરંપરા શરૂ થાય છે.
અને આ બધી વ્યક્તિગત તકલીફો પેલી મોટી ઐતિહાસિક ઘટનાઓ સાથે જ ચાલી રહી છે. લેખક આ 2 વસ્તુને કેવી રીતે જોડે છે? કોઈ રાજકીય સંદેશ છે આમાં?
ના, યુ હુઆની ખાસિયત એ જ છે. એ કોઈ સીધી રાજકીય ટીકા નથી કરતા. લેન્ડ રિફોર્મ હોય કે ગ્રેટ લીપ ફોરવર્ડ કે પછી સાંસ્કૃતિક ક્રાંતિ,
હા,
એનું વિશ્લેષણ નથી કરતા. પણ એ બતાવે છે કે આ મોટી મોટી ઘટનાઓ, મોટી મોટી વાતો એની સામાન્ય માણસના જીવન પર શું અસર પડે છે, એના પરિવાર પર, એના સુખ દુઃખ પર.
બરાબર. એટલે ઇતિહાસ ખાલી તારીખ નથી, પણ લોકોના જીવનની કહાણી છે.
હા, ઇતિહાસ અહીં કોઈ મોટી ફિલોસોફી નથી, પણ ફુગુઈના જીવનમાં દુર્ઘટના લાવનારું એક કારણ છે. લેખકે બતાવે છે કે આ બધા ફેરફારોની માનવીય કિંમત શું હતી.
અને આ કિંમતની સૌથી કરુણ કહાણી કદાચ ગ્રેટ લીપ ફોરવર્ડ દરમિયાન આવે છે. યુકિંગની ટ્રેજેડી, એ શું હતું?
અત્યંત કરુણ. ગ્રેટ લીપ ફોરવર્ડ એટલે પેલો માઉઝેડોંગનો સમય, જ્યારે ચીને બહુ ઝડપથી આગળ વધવાનો પ્રયાસ કર્યો. ગામડામાં લોખંડ ગાળવાની ભઠ્ઠીઓ, સામૂહિક ખેતી,
હા, અને એના લીધે ભયંકર દુકાળ પડેલો,
કરોડો લોકો મરી ગયેલા, એવા માહોલમાં ફુગુઈનો દીકરો યુકિંગ શાળામાં હતો. ત્યાં બાળકો પાસે પેલું લોખંડ બનાવવાનું કામ કરાવતા. એ બિચારો થાકીને એક દિવાલ પાસે સૂઈ ગયો. દિવાલ પડી, એ માંડ બચ્યો પણ ઘવાયો. એ જ વખતે ગામના જે મેજિસ્ટ્રેટ હતા એમની પત્નીને ડિલિવરી વખતે લોહીની જરૂર પડી.
અને
શાળાના બાળકોનું બ્લડ ચેક કર્યું તો યુકિંગનું ગ્રુપ મેચ થયો. એને હોસ્પિટલ લઈ ગયા, પણ ત્યાં જે સ્ટાફ હતો એમની બેદરકારી કહો કે જે કહો, નાના છોકરામાંથી એટલું બધું લોહી ખેંચી લીધું કે એ લોહીની કમીથી જ મરી ગયો.
હે ભગવાન, કેટલી નિરર્થક રીતે.
સાવજ. એ સમયની આખી સિસ્ટમની સંવેદનહીનતા દેખાઈ આવે છે એમાં. જાણે માણસના જીવની કોઈ કિંમત જ નહીં.
અને આમાં પેલી વ્યંગની વાત, એ તો કાળજું કંપાવી દે એવી છે.
હા, ક્રૂરતમ વ્યંગ. ફુગુઈને પછી ખબર પડે છે કે જે મેજિસ્ટ્રેટની પત્ની માટે લોહી લેવાયું એ મેજિસ્ટ્રેટ કોણ હતો ખબર છે? ચુનસેંગ.
ચુનસેંગ?
હા,
પેલો સેનાવાળો દોસ્ત.
હા, એ જ, જેની સાથે એણે યુદ્ધમાં સમય વિતાવ્યો હતો, જે કદાચ એનો જીવ બચાવનાર પણ હોઈ શકે. એ જ અજાણતા એના દીકરાના મોતનું કારણ બન્યો.
બાપરે, આ જાણ્યા પછી એ બંનેની શું હાલત થઈ હશે?
પૂછો નહીં. દુઃખ, અપરાધ ભાવ, શું નહીં.
ગ્રેટ લીપ ફોરવર્ડ પછી આવ્યો સાંસ્કૃતિક ક્રાંતિનો દોર, 1966 થી 1976. એમાં તો વળી વધારે ઉથલપાથલ. ફુગુઈના પરિવાર માટે એ સમય કેવો રહ્યો? કંઈ રાહત મળી?
શરૂઆતમાં એક નાની ખુશી આવી. પેલી બહેરી મૂંગી દીકરી ફેંગઝિયા એ યુવાન થઈ હતી.
હા,
એના લગ્ન થયા વાન એર્કસી નામના એક છોકરા સાથે.
સારો તો.
મહેનતું, પણ થોડો શારીરિક રીતે, એમ કે એક અકસ્માતમાં એનું માથું થોડું વાંકું થઈ ગયેલું. પણ ફેંગઝિયાને બહુ પ્રેમ કરતો,
એની બહુ સંભાળ રાખતો.
ચાલો, કંઈક સારું થયું. ફુગુઈને થોડી શાંતિ થઈ હશે.
થઈ હતી, પણ એ લાંબી ન ટકી.
કેમ? શું થયું?
સાંસ્કૃતિક ક્રાંતિમાં શું હતું? જૂના અનુભવી લોકો, ડોક્ટર, પ્રોફેસર, એ બધાને દુશ્મન ગણીને કાઢી મૂક્યા.
હા, રેડ ગાર્ડ્સનો સમય હતો એ.
બરાબર. એટલે જ્યારે ફેંગઝિયાને દીકરો થયો કુગેન,
ત્યારે ડિલિવરી પછી એને બહુ બ્લીડિંગ થયું.
ઓ નો.
અને હોસ્પિટલમાં જે બિન અનુભવી લોકો હતા એ એને બચાવી ન શક્યા. ફેંગઝિયા મરી ગઈ.
એટલે ફરી પાછું પેલી રાજકીય ઉથલપાથલનો ભોગ બનીએ.
હા, ફરી એ જ વાત. રાજકારણ કેવી રીતે સામાન્ય જીવનને પણ ખોરવી નાખે છે.
એક પછી એક, પહેલા દીકરો હવે દીકરી, જિયાઝેન પર શું વીતી હશે? જિયાઝેન એ તો પહેલેથી જ પેલી હાડકાની બીમારીથી પીડાતી હતી. દીકરીના મોતનો આઘાત એ સહન ન કરી શકી, સાવ ભાંગી પડી. જાણે જીવવાની ઈચ્છા જ ખતમ થઈ ગઈ હોય ને એમ થોડા વખતમાં એ પણ ગુજરી ગઈ.
એટલે ફુગુએ પત્નીને પણ ગુમાવી, એનો સૌથી મોટો આધાર.
હા,
અને પેલો ચુનશેંગ હતો ને
જે યુકિંગના મોત માટે જવાબદાર હતો,
હા, એનું શું થયું?
સાંસ્કૃતિક ક્રાંતિ એને નડી. એના પર આરોપ મુકાયા, જાહેરમાં અપમાન થયું, બહુ ત્રાસ આપ્યો. એ સહન ન કરી શક્યો. એણે નક્કી કર્યું કે આપઘાત કરી લેવો. છેલ્લી વાર ફુગુઈને મળવા આવ્યો.
ફુગુઈને, જેનો દીકરો એના કારણે મર્યો હતો.
હા, પણ ફુગુઈએ શું કર્યું ખબર છે? એણે અદ્ભુત માનવતા બતાવી. એણે ચુનશેંગને કહ્યું, ચુનશેંગ, તારે જીવવું પડશે. યાદ રાખજે, તારા પર એક જિંદગીનું ઋણ છે, એ યાદ રાખીને જીવજે.
અકલ્પનીય, આટલું દુઃખ સહન કર્યા પછી પણ આવી ક્ષમા.
હા, એ બતાવે છે કે ફુગુઈના દિલમાં હજી માણસાઈ જીવતી હતી. એ જીવનની કિંમત સમજતો હતો, ભલે એ ગમે તેટલું દર્દનાક હોય. જો કે ચુનશેંગે તો છેવટે આપઘાત કરી જ લીધો.
પણ ફુગુઈની આ પ્રતિક્રિયા એના પાત્રને બહુ ઊંચાઈ આપે છે.
ચોક્કસ, પણ દુર્ભાગ્ય, એ હજી પૂરું નહોતું થયું.
હજી બાકી હતું?
હા, ફેંગઝિયાના મૃત્યુ પછી એનો પતિ વાન એરક્ષી અને એમનો દીકરો કુગેન એ ફુગુઈ સાથે રહેતા હતા. એરક્ષી દીકરા જેવો જ હતો ફુગુઈ માટે. પણ થોડા સમય પછી એ જ્યાં કામ કરતો હતો બાંધકામ સાઇટ પર, ત્યાં સિમેન્ટના સ્લેબ નીચે દબાઈને મરી ગયો.
ઓ મારા ભગવાન! એટલે હવે ખાલી ફુગુઈ અને એનો પૌત્ર કુગેન.
હા, દાદો અને પૌત્ર. કુગેન જ હવે એના જીવનનો એકમાત્ર સહારો હતો, ભવિષ્યની આશા. એને બહુ પ્રેમથી રાખતો, કદી ભૂખ્યો ન રાખતો, કારણ કે પોતે બહુ ભૂખ વેઠી હતી.
પણ
નસીબનો છેલ્લો અને સૌથી ક્રૂર ઘા હજી બાકી હતો. એક દિવસ ફુગુઈએ પૌત્ર માટે એના ભાવતા કઠોળ બનાવ્યા. કુગેન નાનો છોકરો ભાવતી વસ્તુ જોઈને એટલો ઉત્સાહમાં આવી ગયો, એટલી ઝડપથી ખાવા માંડ્યો કે કઠોળ એના ગળામાં ફસાઈ ગયો.
ના.
હા, અને ગુંગળાઈને મરી ગયો.
ના, આ અસહ્ય છે. આનાથી વધુ શું હોઈ શકે?
બસ આ છેલ્લું મૃત્યુ હતું. ફુગુઈના પરિવારનો વંશવેલો ત્યાં જ અટકી ગયો. એ આખી દુનિયામાં સાવ એકલો થઈ ગયો. મા બાપ, પત્ની, દીકરો, દીકરી, જમાઈ, પૌત્ર બધાને એણે પોતાની આંખ સામે મરતા જોયા.
તો આટલી બધી તબાહી પછી, આટલી એકલતા પછી, વાર્તાના અંતે ફુગુઈનું શું થાય છે? એની માનસિક સ્થિતિ કેવી છે? સાવ ભાંગી ગયો હશે ને?
અને અહીંયા જ આ નવલકથાની અને યુહુવાને મહાનતા છે. ફુગુઈ એકલો છે, ઘરડો છે, થાકેલો છે, પણ એ ભાંગ્યો નથી.
એમ?
હા, એણે હાર નથી માની. એ જીવી રહ્યો છે, શાંતિથી, કોઈ ફરિયાદ વગર. એ શું કરે છે ખબર છે? કસાઈ પાસેથી એક ઘરડો બળદ ખરીદી લાવે છે, જેને મારી નાખવાના હતા. એ બળદ એને પોતાના જેવો જ લાગે છે, આખી જિંદગી મહેનત કરીને થાકેલો.
અને એનું નામ પણ ફુગવી રાખે છે ને?
હા, પોતાના બળદનું નામ પણ ફુગવી.
અને એની સાથે વાતો કરે છે, ખેતર ખેડતા ખેડતા એના પરિવારના નામ બોલાવે છે. આ બધાનો અર્થ શું?
આ બહુ ઊંડો સંકેત છે. એ બળદ એનો સાથી છે, એનો પરિવાર છે. એ જ્યારે ખેતર ખેડે ને ત્યારે બળદને કહે, ઝિયાઝેન જોર કરજે, યુકિંગ ઊભો ના રહે, ફેંગઝિયા ધીમે ચાલ.
એટલે એના માટે એ લોકો મર્યા નથી?
ના, એ એની યાદોમાં જીવે છે, એની વાતોમાં જીવે છે. એ એકલો હોવા છતાંય એકલો નથી. એણે પોતાની સ્મૃતિઓમાં એક દુનિયા બનાવી રાખી છે. અને એનું જીવવું એટલે શું? ખાલી શ્વાસ લેવા? ના, એનું જીવવું એટલે યાદ રાખવું, સહન કરવું. અને આ સહનશીલતામાં જ એ ગૌરવ અનુભવે છે.
આ આપણને વિચારવા મજબૂર કરે છે કે જીવવું એટલે ખરેખર શું, જ્યારે બધું જ છીનવાઈ જાય ત્યારે.
બરાબર, ફુગુઈનો જવાબ છે, ટકી રહેવું, યાદ રાખવું, અને બસ આ અસ્તિત્વ ટકાવી રાખવામાં જ અર્થ શોધવો. એનું એક વાક્ય છે નવલકથામાં, જેનો સાર એવો છે કે માણસ છેવટે તો પોતાના માટે જીવે છે, મરી ગયા પછી તો બધું પૂરું, પણ જે જીવે છે એણે તો જીવવું જ રહ્યું.
અને બીજું પેલું કે જીવતા રહેવા કરતાં વધુ કિંમતી કશું નથી, ભલે ગમે તેટલી તકલીફ હોય.
હા, આ કોઈ મોટી ફિલોસોફી નથી, પણ જીવનનું કડવું સત્ય છે. અસ્તિત્વ પોતે જ અહીં સૌથી મોટી વાત બની જાય છે.
આટલી બધી દર્દનાક વાતો કહેતી વખતે લેખકની શૈલી કેવી છે? એ કેવી રીતે આપણને ભાવનાઓના પૂરમાં તાણી નથી દેતા?
એમની શૈલી છે ને એ ભ્રામક રીતે સાવ સાદી છે, સીધી વાત, કોઈ લાગણીના ઉભરા નહીં, અત્યંત સંયમિત ભાષા. ભયાનક ઘટનાઓનો વર્ણન પણ એ સાવ સહજતાથી, અલ્પોક્તિથી કરે, જાણે રોજિંદી વાત હોય. ક્યારેક તો એમાં કાળું હાસ્ય પણ દેખાય. પાત્રો શું વિચારે છે એ લાંબુ લાંબુ નથી લખતા, ઘટનાઓ અને સંવાદોથી જ બધું કહી દે.
અને એનાથી અસર વધારે થાય છે નહીં?
ચોક્કસ, વાચક પર બહુ ઊંડી અસર થાય છે. એક પછી એક દુઃખ આવે છે. શરૂઆતમાં લાગે કે આ શું, પણ અંતે ફુગુઈની જે સહનશક્તિ ઉપસે છે એ અદ્ભુત છે.
તો આ નવલકથા વાંચીને કેવું લાગે? શું વિચાર આવે?
અનુભવ એમ કહી શકાય કે હચમચાવી નાખે એવો છે, અને ક્યાંક ક્યાંક ઊંડે ઊંડે પ્રેરણા પણ આપે. તમે ફુગુઈના દુઃખમાં એની સાથે થાઓ છો. ઇતિહાસ કેટલો નિર્દય હોઈ શકે એ જુઓ છો.
હા,
પણ સાથે સાથે ફુગુઈની જીવવાની જે તાકાત છે એ જોઈને આશ્ચર્ય થાય, આદર થાય. આપણને થાય કે આપણે સુખ, સફળતા, પૈસા આ બધા પાછળ કેટલા દોડીએ છીએ. શું એના વગર જીવન નકામું છે? ફુગુઈની વાર્તા કહે છે ના.
અને પેલી છેલ્લી છબી, વૃદ્ધ ફુગુઈ અને એનો વૃદ્ધ બળદ ખેતરમાં ધીમે ધીમે ચાલતા હોય, એ મનમાંથી નથી જતી.
બરાબર, જાણે માણસની સહનશીલતાનું જીવતું જાગતું પ્રતીક.
તો અંતે આપણે શું કહી શકીએ? આ કથા આજે આપણને શું શીખવી જાય છે?
મને લાગે છે કે સૌથી મોટી વાત એ શીખવે છે કે ગમે તેવા સંજોગો હોય, ગમે તેટલું ગુમાવ્યું હોય, ફક્ત જીવતા રહેવું, ટકી રહેવું, એમાં પણ એક ગૌરવ છે. એ માણસના અસ્તિત્વની અંતિમ જીત છે.
અને હું એમ કહીશ કે સ્મૃતિનું મહત્વ પણ સમજાવે છે. ભલે આપણી આસપાસ બધું બદલાઈ જાય, નાશ પામે, આપણી યાદોમાં, આપણી વાતોમાં આપણે આપણા લોકોને, આપણા ભૂતકાળને જીવતો રાખી શકીએ છીએ. એ જ આપણી ખરી મૂડી છે.
મેન્ડેટોરી ક્લોઝિંગ લાઇન.
મેન્ડેટોરી ક્લોઝિંગ લાઇન. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.